નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ વિચાર મંથનમાં. આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના લેખ વિશે, કવિ નર્મદા શંકર દવે, એટલે આપણા નર્મદનો નિબંધ કવિ અને કવિતા.
હા, 1858માં બુદ્ધિવર્ધક ગ્રંથમાં આવેલો આ લેખ,
અને નર્મદ પોતે આને મિશ્ર નિબંધ કહે છે.
બરાબર, કારણ કે એમાં એમના પોતાના વિચારો તો છે જ, પણ એમણે અંગ્રેજ અને સંસ્કૃત વિદ્વાનોના વિચારોનો પણ શું કહેવાય આધાર લીધો છે.
તો આપણો હેતુ એ છે કે નર્મદના એ સમયના ક્રાંતિકારી વિચારોને સમજીએ. કવિતા એટલે શું, કવિ કોણ, અને 19મી સદીના મધ્યમાં આ વિચારોનું મહત્વ શું હતું. ચાલો શરૂ કરીએ. તો પહેલા એ વાત કરીએ કે નર્મદને આવો નિબંધ લખવાની જરૂર શું પડી, એમના સમયમાં શું સ્થિતિ હતી.
જુઓ, નર્મદ નોંધે છે કે એમના સમય એટલે 1850ની આસપાસ ગુજરાતી સમાજમાં કવિતાની સમજ, મન બહુ સીમિત હતી. લોકોના મનમાં જે ખ્યાલો હતા એમને નર્મદ ખોટા ને અધૂરા કહે છે.
એટલે કેવું, શું માનતા હતા લોકો?
મોટાભાગે એવું કે જૂની ધાર્મિક વાર્તાઓ હોય કે કોઈ બોધ આપતી વાત હોય એને રાગડા કાઢીને ગાવું એટલે કવિતા, અથવા તો કોઈ જાણીતી વાતને સરળ ભાષામાં આમ પ્રાસ મેળવીને કહી દેવી. અને એ સમયના જે મોટા કવિ હતા, દલપતરામ જેવા, એ પણ મોટાભાગે આવી સરળ રચનાઓ જ કરતા હતા ને?
હા, એમનો ભાર વધારે તો ઉપદેશ અને સરળ પ્રાસયુક્ત રચનાઓ પર હતો. અને ગદ્યમાં કવિતા હોય એવું તો કોઈ માનતું જ નહોતું. નર્મદને લાગ્યું કે આ બરાબર નથી, કવિતા કંઈક વધારે છે આનાથી.
એટલે જ એમણે શરૂઆત કવિની વ્યાખ્યાથી કરી, પણ એમણે સીધી વ્યાખ્યા ન આપી એમને કે જે પદ્ય લખે એ કવિ.
ના, બિલકુલ નહીં. અને અહીં જ નર્મદની શું કહેવાય મૌલિકતા દેખાય છે. એ કહે છે કે ખાલી રસજ્ઞાન હોવું પૂરતું નથી, મતલબ સૌંદર્ય પારખવાની શક્તિ તો થોડી ઘણી બધામાં હોય.
હા, એ તો હોય,
પણ સાચો કવિ કોણ જેનું રસજ્ઞાન એકદમ તીવ્ર હોય, સંવેદનશીલ હોય? નર્મદ લખે છે, થનથન કરી રહેલું હોય છે. આવો કવિ લાગણીઓને વશ હોય, માણસના મનોભાવો, પેલો કામ, ક્રોધ, એ બધા આવેગોને ઊંડાણથી સમજે,
અને પછી એને વ્યક્ત કરવાની શક્તિ. બરાબર, જે જોયું, સાંભળ્યું, અનુભવ્યું એને પોતાની આગવી રીતે કુશળતાથી કલ્પના ઉમેરીને રજૂ કરી શકે, જુક્તિથી રંગીને બતાવવાની જેની શક્તિ છે, આના માટે સ્વાભાવિક બુદ્ધિ એટલે કે નેચરલ ટેલેન્ટ એ જરૂરી છે એમ નર્મદ માને છે.
પણ ખાલી ટેલેન્ટ હોય એ પૂરતું છે? તક અને માહોલનું શું, એના વિશે નર્મદે કંઈ કહ્યું?
હા, એ પણ મુદ્દો ઉઠાવ્યો છે. નર્મદ કહે છે કે બહુ સારી પ્રતિભા હોય પણ જો તક ના મળે, પ્રોત્સાહન ના મળે, તો એ નકામી જાય. એમણે ઉદાહરણ આપ્યું છે પેલું, વનમાં ફૂલ ખીલે ને કોઈ જુએ નહીં તો કરમાઈ જાય.
વન સઘળું વાસિત કરે, મિથ્યા ખીલી ખરી જાય.
બરાબર, અને એનાથી ઉલટું, ઓછી પ્રતિભાવાળાને પણ જો યોગ્ય માહોલ મળે તો એ પણ આગળ વધી શકે.
પછી નર્મદે બુદ્ધિના બે પ્રકાર પાડ્યા છે, વિવેક બુદ્ધિ અને તર્ક બુદ્ધિ. આ થોડું સમજાવશો, કવિતા માટે શું જરૂરી?
હા, નર્મદ અહીં બહુ સ્પષ્ટ છે. વિવેક બુદ્ધિ એટલે શું? સારું ખરાબ સમજવાની શક્તિ, તર્કથી વિચારવાની શક્તિ, સત્ય અસત્ય પારખવાની શક્તિ,
લોજિકલ થિંકિંગ જેવું.
હા, એવું કહી શકાય. જ્યારે તર્ક બુદ્ધિ એટલે કલ્પના કરવાની શક્તિ, નવા વિચારો લાવવાની, કંઈક નવું સર્જન કરવાની શક્તિ. નર્મદ ભાર દઈને કહે છે કે કવિતાની માં તો તર્ક બુદ્ધિ છે.
ઓ, એટલે કલ્પના અને સર્જન શક્તિ મુખ્ય છે.
બરાબર, વિવેક બુદ્ધિ કદાચ એ સર્જનને સુધારવામાં મદદ કરે, પણ મૂળ સ્ત્રોત તો તર્ક બુદ્ધિ છે. એમણે પેલી સતારની ઉપમા પણ આપી છે ને, પવનથી સતાર વાગે એમ મન પર બહારની છાપ પડે, પણ માણસનું મન ખાલી પ્રભાવિત નથી થતું, એ છાપ સાથે એક સંવાદ રચે છે, એક લય સાધે છે, એ જ કવિતાનું મૂળ છે.
અને પછી આવે છે પેલી બહુ જ રસપ્રદ વાત, નર્મદની કવિની વ્યાખ્યા, જે ખાલી પદ્ય લખનારાઓ માટે નથી.
હા, આ તો એમના સમયમાં ખરેખર બહુ મોટી વાત હતી. નર્મદ કહે છે, કવિતા ખાલી ભાષામાં નથી હોતી, જે કોઈ પણ માણસ પોતાના ફિલ્ડમાં ઊંડું રસજ્ઞાન અને તર્કબુદ્ધિ બતાવે એ કવિ છે.
એટલે કોણ કોણ આવી શકે એમાં?
ગાયક, નર્તક, શિલ્પી જેને નર્મદ સલાટ કહે છે, ચિત્રકાર, સારો કાયદો ઘડનાર, નવી કળા શોધનાર, રાજ્ય સ્થાપનાર પણ, આ બધા કવિ જ છે. કારણ કે એમના માધ્યમ ભલે અલગ હોય, સૂર, પથ્થર, રંગ, કાયદો, પણ એ વ્યક્ત તો પેલી સર્જનાત્મક શક્તિ, પેલી કવિતા જ કરી રહ્યા છે.
ભાષા, રંગ, આકાર એ તો ખાલી સાધન છે.
બરાબર. નર્મદે પોતાનો અનુભવ પણ લખ્યો છે. 1856માં હાજી નામના કડિયાએ એમનું પેન્સિલ ચિત્ર બનાવેલું અને એમાં પ્રકાશ છાયાનું એટલું સૂક્ષ્મ જ્ઞાન બતાવ્યું કે નર્મદ પૂછે છે, એ શું કવિતા નહોતી?
પણ જો બધા જ કવિ છે, સ્થપતિ, ચિત્રકાર, ગાયક, તો પછી ભાષા કવિ પર જ કેમ એમનો ભાર વધારે છે? એમને અલગ કેમ તારવે છે?
સારો સવાલ છે. જુઓ, નર્મદ આ વિશાળ વ્યાખ્યા આપે છે, પણ પછી સ્પષ્ટ કરે છે કે આ નિબંધમાં એમનો મુખ્ય ફોકસ ભાષા કવિતા પર છે. કેમ? કારણ કે એ માને છે કે ભાષામાં માણસના ભાવો, એના વિચારો, એના મનના સૂક્ષ્મ વ્યાપારો, જીવના જે કર્મ અને જોસ્સા ને વ્યક્ત કરવાની જે ક્ષમતા છે, એટલી બીજા માધ્યમમાં નથી.
શિલ્પ કે ચિત્રરૂપ બતાવે, પણ ભાવો અને વિચારો માટે ભાષા વધુ સક્ષમ છે.
બરાબર. ભાષા વધુ બહુમુખી છે અને ભાષા કવિને પેલા ભૌતિક સાધનોની મર્યાદાઓ પણ ઓછી નડે છે. એટલે નર્મદના મતે કવિતા શક્તિનો ભાષા સાથે સીધો સંબંધ છે. જો કે એ ચેતવણી પણ આપે છે કે અલગ અલગ કળાના કલાકારોની સરખામણી ન કરવી જોઈએ. બધાનું મહત્વ પોતપોતાની જગ્યાએ છે.
ઓકે, તો કવિની વાત થઈ, હવે કવિતા પર આવીએ. અહીં પણ નર્મદ એ સમયની માન્યતાઓ તોડે છે ખરો ને, જેમ કે છંદ કે પ્રાસ જ કવિતા નથી.
ચોક્કસ. એ સમયની માન્યતાઓ પર એ બરાબર પ્રહાર કરે છે. શું ખાલી છંદમાં લખ્યું એટલે કવિતા, શું મીઠા રાગમાં ગાયો એટલે કવિતા? એ કેશવદાસનો દોહો ટાંકે છે, બાનીનું મહત્વ સ્વીકારે છે, એટલે કે અભિવ્યક્તિની રીત, પણ કહે છે ખાલી બાની એ કવિતા નથી.
અને પેલું પિંગળશાસ્ત્ર, અક્ષર માત્રાના નિયમ.
હા, પિંગળ પ્રવેશ જેવા ગ્રંથોની વ્યાખ્યા કે નિયમ પ્રમાણે રચના હોય એ જ કવિતા, એનો પણ નર્મદ વિરોધ કરે છે. અને પછી આવે છે એમનો સૌથી ક્રાંતિકારી વિચાર, કવિતા તો ગદ્યમાં પણ હોઈ શકે.
આ ખરેખર નવું હતું એ સમય માટે.
બહુ જ. એ ફ્રાન્સિસ બેકન જેવા અંગ્રેજ ગદ્યકારના લખાણને ઉત્તમ કવિતા કહે છે. કહે છે કે એ અમુક પદ્ય રચનાઓ કરતાં પણ વધુ કાવ્યાત્મક છે.
તો જો છંદ, રાગ, પ્રાસ, પદ્ય આ બધું જ કવિતા નથી, તો પછી કવિતા છે શું? એનો આત્મા શું છે? નર્મદ શું કહે છે?
આના જવાબ માટે નર્મદ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તરફ જુએ છે. પ્રતાપરુદ્ર ગ્રંથની વ્યાખ્યા જુએ છે, જે ગુણ, અલંકાર, દોષરહિતતા પર ભાર મૂકે. પણ નર્મદને એ અધૂરું લાગે છે.
કેમ અધૂરું?
કારણ કે એ બધું કવિતાનું શરીર છે, એના બાહ્ય ઉપકરણો છે, એનો આત્મા નથી. એટલે એમને વિશ્વનાથ કવિરાજની સાહિત્ય દર્પણની વ્યાખ્યા વધુ યોગ્ય લાગે છે. વાક્ય રસાત્મકમ કાવ્યમ.
વાક્ય રસાત્મકમ કાવ્યમ એટલે?
એટલે કે જે વાક્યનો આત્મા રસ છે તે કાવ્ય છે. શબ્દ અને અર્થ તો શરીર છે, પણ રસ એનો જીવ છે. એટલે નર્મદ માટે કવિતાની સાચી કસોટી એ છે કે એ વાંચનાર કે સાંભળનારના મનમાં રસ જગાડે છે કે નહીં, એને આનંદ આપે છે કે નહીં, એના પર કોઈ અસર કરે છે કે નહીં.
બરાબર. ખુશ કરતી અને અસર કરતી જોઈએ. તો આ રસ કે અસર એટલે શું? કવિતા આપણા પર કરે છે શું ખરેખર?
નર્મદના મતે કવિતા સીધી આપણા મન સાથે વાત કરે છે, આમ ગુપ્ત રીતે. એ આપણા સારા ભાવો, પરોપકાર, દયા એને જગાડે છે, પ્રેમ જેવા આવેગોને બહાર લાવે છે, આપણી લાગણીઓને શું કહેવાય, શુદ્ધ કરે છે, પરિષ્કૃત કરે છે.
દુઃખમાં અને સુખમાં પણ મદદ કરે છે.
હા, દુઃખમાં દિલાસો આપે, સુખમાં આપણને વિનમ્ર બનાવે અને જીવનમાં એક જાતનો નિર્મળ આનંદ ભરે છે. આ બધું જ રસ છે.
એક બીજો સવાલ, કવિતાએ જેવું છે એવું બતાવવું જોઈએ વાસ્તવિકતા, કે પછી કલ્પનાથી કંઈક અદ્ભુત રચવું જોઈએ? નર્મદનો જોક કઈ તરફ છે?
નર્મદાની ચર્ચા કરે છે અને એમનો જોક સ્પષ્ટપણે કલ્પના, એટલે કે તર્ક દ્વારા જે અદ્ભુત રસ રચાય એ તરફ વધારે છે. એ બીજા વિદ્વાનોને ટાંકીને કહે છે કે કવિતાનો મુખ્ય હેતુ બોધ આપવાનો નથી, પણ આનંદ આપવાનો છે.
અને એ આનંદ કલ્પનાથી વધુ મળે.
હા, અલૌકિક વર્ણન અને અલૌકિક તર્ક એટલે કે કલ્પનાની ઉડાન, એનાથી આનંદ શ્રેષ્ઠ રીતે મળે. નર્મદ માને છે કે કવિતા એ ખાલી જે બની ગયું એટલે કે ઇતિહાસ એ જ નહીં બતાવવાનું, પણ જે બની શકે છે, જે હોવું જોઈએ એ બતાવવું જોઈએ.
એટલે ઇતિહાસ કરતાં પણ વધુ ગહન.
હા, એમની દ્રષ્ટિએ કવિતા ઇતિહાસ કરતાં વધુ ઊંડી અને ફિલોસોફીની નજીક છે. કારણ કે ઇતિહાસ ચોક્કસ ઘટના કહે, જ્યારે કવિતા માણસના સ્વભાવના કાયમી સત્યોની વાત કરે છે.
નર્મદે અંગ્રેજ વિવેચક હેઝલેટનો પણ ઉલ્લેખ કર્યો છે, બરાબર? હેઝલેટના વિચારો અહીં કેવી રીતે જોડાય છે?
હા, નર્મદ હેઝલેટના વિચારોને સમર્થન આપવા ટાંકે છે. હેઝલેટ શું કહે છે? નર્મદના શબ્દોમાં, કવિતા એટલે કોઈ વસ્તુ કે ઘટનાની તીવ્રતા આપણા મન પર જે અસર કરે એ. આ અસર આપણી કલ્પના, તર્ક અને ભાવ જોશાને જગાડે, સહાનુભૂતિ લાવે અને છેવટે કોઈ લયબદ્ધ રૂપમાં શબ્દ કે સૂર વ્યક્ત થાય.
એટલે અહીં પણ ભાર અનુભૂતિ અને કલ્પના પર જ છે.
હા, બરાબર. બાહ્ય સ્વરૂપ રચના એ ગૌણ છે. નર્મદ પોતે પણ કહે છે ને કે જૂની સંસ્કૃત કવિતા, વેદો વગેરે સરળ હતી. એમાં પછીથી આવ્યા એવા અઘરા અલંકાર ને શબ્દોની રમત નહોતી. એટલે જ એ એમના સમયની ગુજરાતી કવિતામાં જે પ્રાસ માટેની મથામણ હતી, જે રચનાની જટિલતા હતી, એની ટીકા કરે છે. એનાથી કવિતા ખાલી પંડિતોની બની જાય.
હેઝલેટના મતે ઉત્તમ કવિ કોણ, એ પણ નર્મદે ટાંક્યું છે.
હા, નર્મદ હેઝલેટના વિચારોથી કહે છે કે ઉત્તમ કવિ એ જે આપણી પ્રકૃતિ અને માણસના સ્વભાવની સમજને બહુ ઊંડી બનાવે, આપણા ભાવોને તીવ્ર કરે, જેની કલ્પના શક્તિ જોરદાર હોય, પ્રેમનો ભાવ ઊંચો હોય અને જે માણસના મનના સારા નરસા બધા ભાવોને બરાબર ઓળખતો હોય.
એટલે એવો કવિ દુનિયા સાથે જોડાઈ જાય.
હા, એ પોતાની અંદરની સુંદરતા શક્તિથી જગતની બધી સારી બાબતો સાથે એકરૂપ થઈ જાય. એની કવિતા પછી કોઈ એક સમય કે દેશ પૂરતી ના રહે, એ બધાને હંમેશા સ્પર્શે. સાચો કવિ ઈશ્વરની લીલાને સમજીને વ્યક્ત કરે, પોતાની વાવાઈ માટે નહીં. નર્મદ પેલો સંસ્કૃત શ્લોક પણ યાદ કરાવે છે ને કે જે કવિતા બીજાના દિલમાં ઉતરે નહીં એ નકામી છે, નિશાન ચૂકેલા બાણ જેવી.
ભારતીય કવિતાનો જન્મ કેવી રીતે થયો હશે એ વિશે નર્મદ શું વિચારે છે?
નર્મદ કલ્પના દોડાવે છે કે આદિમાનવે જ્યારે પહેલીવાર પ્રકૃતિની ભવ્યતા જોઈ હશે, આકાશ, સૂરજ, ચાંદો, પહાડ, નદી, ત્યારે એના મનમાં જે નવાઈ અને ભક્તિ જાગી હશે.
હા,
અને એ ભાવ જ્યારે એની સહજ કલ્પના શક્તિ, પેલી તર્ક શક્તિ સાથે ભળ્યો હશે, ત્યારે વ્યાકરણ કે નિયમની ચિંતા કર્યા વગર બસ એમ જ ઈશ્વર સ્તુતિના ગીતો ફૂટ્યા હશે.
એટલે જ ગાયન અને કવિતાને જોડે છે.
હા, કહે છે ને, એક માની બે બેન કહીએ તો ચાલે ખરું? અને ભારતની પ્રકૃતિની સમૃદ્ધિ એમાં મદદરૂપ થઈ.
નર્મદે સંસ્કૃત કવિતાના ઇતિહાસ પર પણ વાત કરી છે, એના તબક્કા ગણાવ્યા છે, એ શા માટે?
હા, એમણે ત્રણ યુગ ગણાવ્યા છે. પહેલો વૈદિક યુગ, ભાષા છંદ સરળ, પ્રકૃતિ દેવોની સ્તુતિ. બીજો સ્મૃતિ પુરાણ ઇતિહાસ યુગ, રામાયણ મહાભારત, ભાષા પ્રમાણમાં સરળ. અને ત્રીજો શાસ્ત્રીય યુગ, કાલિદાસ ભવભૂતિ વગેરે. અહીં ભાષા અઘરી બની, અલંકાર નિયમો વધ્યા, કાવ્યશાસ્ત્ર પણ વિકસ્યું.
આ બતાવવાનો હેતુ શું હતો?
હેતુ એ બતાવવાનો કે સમય જતાં સંસ્કૃતમાં પણ સહજતા ઓછી થઈ, કૃત્રિમતા વધી, પાંડિત્યનું પ્રદર્શન વધ્યું. નર્મરા પાછળથી આવેલી જટિલતાની ટીકા કરે છે, કારણ કે એવું જ કંઈક એમના સમયની ગુજરાતી કવિતામાં પણ એમને દેખાતું હતું.
તો આ બધી ચર્ચા પછી નર્મદનો ગુજરાતી કવિઓ માટે શું સંદેશ છે, શું કહેવા માગે છે છેવટે?
આખરે નર્મદ ગુજરાતી કવિઓને એક મોટો પડકાર આપે છે, એક આહ્વાન કરે છે. એ સંસ્કૃતની મહાનતા સ્વીકારે છે, પણ કહે છે કે હવે સંસ્કૃતમાં કોઈ નવો વ્યાસ, વાલ્મીકી કે કાલિદાસ નહીં થાય. એ આશા રાખવી મૂર્ખાઈ છે.
એટલા ભૂતકાળને વળગી રહેવાનો અર્થ નથી.
બરાબર. હવે સમય છે આપણી પોતાની ભાષા, પ્રાકૃત એટલે કે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનો. સંસ્કૃતમાંથી જે સારું છે એ શીખો, પણ એને ગુજરાતીમાં ઉતારો. એમને દુઃખ છે કે ગુજરાતીઓ પોતાની ભાષાને જ હલકી ગણે છે. આ એમનો મુખ્ય સંદેશ છે.
અને આ કરવા માટે નવા કવિઓને કોઈ સલાહ, કોઈ માર્ગદર્શન?
હા, ચોક્કસ. બહુ પ્રેક્ટિકલ સલાહ આપી છે. પહેલું, માતૃભાષામાં લખો, ભાવ સહેલાઈથી આવશે. બીજું, શબ્દોની ગોઠવણી અને પ્રાસ પાછળ બહુ ન પડો. રચનાને મરડી મચેડીને પ્રાસથી સારી કરવાની ખટપટમાં ન પડો. ભાવ અને વિચારની સચ્ચાઈ પર ધ્યાન આપો.
શબ્દ ભંડોળનો શું?
ત્રીજું, જૂના ગુજરાતી કવિઓને વાંચો જેથી શબ્દો મળે. ચોથું, કવિતા લખતા પહેલા વિચારને સાદા ગદ્યમાં લખી જુઓ, જેથી વિચાર સ્પષ્ટ થાય. પાંચમું, ખાલી પ્રતિભાથી નહીં ચાલે, વિદ્યા, વ્યવહારનું જ્ઞાન અને રસજ્ઞાન કેળવવું પડે.
અને કવિતા લખાય ક્યારે?
એ બહુ મહત્વની વાત. કવિતા કોઈના કહેવાથી ના લખાય, એ તો જ્યારે અંદરથી ઉભરો આવે, પ્રસંગ આવે, ત્યારે જ લખાય. નર્મદ કહે છે, કવિતા જેને વશ છે તે કવિ નથી, જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો.
વાહ!
અને હા, એ સ્વીકારે છે કે અંગ્રેજી શિક્ષણ અને પેટ ભરવાની ચિંતાના એ સમયમાં આ બધું સહેલું નથી.
નર્મદે કવિતાના ફાયદા ગેરફાયદાની પણ વાત કરી છે. એમના મતે જોખમ શું છે કવિતાનું અને લાભ શું?
હા, બહુ સ્પષ્ટ વાત કરી છે. ગેરફાયદો એ કે અધૂરું જ્ઞાન ખતરનાક છે. બિહારીનો દોહો ટાંકે છે ને, અનબુડે બુડે તરે જે બુડે સબંગ,
એટલે અતકચરા ડૂબે માસ્ટર તરી જાય.
બરાબર. અમુક લોકો કવિતાનો ઉપયોગ પૈસા માટે, સ્ત્રીઓને રીઝવવા, ખોટી નામના માટે કરે છે ને પછી બરબાદ થાય છે. પણ દોષ કવિતાનો નથી, એનો દુરુપયોગ કરનારનો છે.
અને ફાયદા?
ફાયદા તો ઘણા. મનોરંજન આપે, નીતિની વાત મનમાં ઉતારે, દુર્ગુણ દૂર કરે, સદગુણ, પ્રેમ, દેશભક્તિ, મિત્રતા આ બધાને પોષે છે, દુનિયાને સુંદર બનાવે, દુઃખમાં શાંતિ આપે, મર્યા પછી પણ આશા જગાડે. ચંદ બરદાઈએ રાજાઓને પ્રેરણા આપી, સૂરદાસે ભક્તિ ફેલાવી, હોમરની કવિતાએ સિકંદર પર અસર કરી, આવા ઉદાહરણો આપે છે. નર્મદ માટે તો કવિતા જગતનો પ્રાણ છે.
તો આખી વાતનો સાર શું? નર્મદના આ નિબંધનું મુખ્ય પ્રદાન શું ગણી શકાય?
ટૂંકમાં કહીએ તો, નર્મદે કવિતા અને કવિ વિશેના જે જૂના બંધિયાર વિચારો હતા એને તોડ્યા. એમણે કહ્યું કે કવિતા એટલે ખાલી છંદપ્રાસ રાગ નથી, એ તો રસ અને તર્કબુદ્ધિ એટલે કે કલ્પના અને સર્જનશક્તિથી આવતી માણસની મૂળભૂત અભિવ્યક્તિ છે.
કવિની વ્યાખ્યા પણ વિસ્તારી.
હા, દરેક ક્ષેત્રના સર્જકને કવિ કહ્યા, ભલે પછી ભાષા કવિતા પર ભાર મૂક્યો. અને સૌથી અગત્યનું, ગુજરાતી કવિઓને કહ્યું કે બહારના દેખાવ છોડો, પોતાની ભાષામાં સાચા ભાવથી અર્થપૂર્ણ વિચારો લખો. આ નિબંધે શું કહેવાય, આધુનિક ગુજરાતી સાહિત્ય વિવેચનનો પાયો નાખ્યો.
અને આજે 150 વર્ષ પછી આ વિચારો કેટલા પ્રસ્તુત છે?
મને તો લાગે છે કે પૂરેપૂરા પ્રસ્તુત છે. આજે કવિતાના રૂપ ભલે બદલાયા હોય, પણ પેલું રસ અને તર્કબુદ્ધિનું મહત્વ તો એવું જ છે ને. કળાનો હેતુ ખાલી નિયમ પાળવાનો નથી, પણ માણસને સ્પર્શવાનો છે, વિચાર તો કરવાનો છે, આનંદ આપવાનો છે. આ વાત તો આજે પણ સાચી જ છે.
અને પેલી બાહ્ય સ્વરૂપ કરતા અંદરના તત્વ પર ભાર મૂકવાની વાત,
એ પણ, અને પોતાની ભાષામાં લખવાનો આગ્રહ, આ બધું આજે પણ એટલું જ કદાચ વધારે મહત્વનું છે. નર્મદે કવિતાને જીવન સાથે જે રીતે જોડી, એ દૃષ્ટિ આજે પણ કામ લાગે એવી છે.
ચિત્રકાર, સંગીતકાર સુધી લઈ ગયા હતા. આજનો યુગ તો ડિજિટલ મીડિયાનો છે. ફિલ્મ, ગેમ્સ, સોશિયલ મીડિયા, કેટલા નવા સ્વરૂપો છે.
હા, બરાબર.
તો શું નર્મદની પેલી વિશાળ દ્રષ્ટિ આપણે આજના નવા માધ્યમોના સર્જકો સુધી લઈ જઈ શકીએ? કોઈ સારો ફિલ્મ ડિરેક્ટર, કોઈ ક્રિએટિવ ગેમ ડિઝાઇનર, કોઈ અસરકારક કન્ટેન્ટ ક્રિએટર, શું એમનામાં પણ પેલું રસ, જ્ઞાન અને તર્કબુદ્ધિ હોય છે જેને નર્મદે કવિતાનો આત્મા કહ્યો? આના પર વિચારવા જેવું ખરું.